समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां पुण्य पाप अधिकार चाले छे एनी गाथा 151 आपणे करी रह्या छीए। 151मी गाथामां एम कह्युं के ज्ञान छे ते मोक्षनुं कारण छे अने शुभाशुभ कर्मनो बंध एटले के पुण्य अने पापनो बंध छे एनुं ज्ञान कारण नथी। ज्ञान मोक्षनुं कारण छे अने एटला माटे ए मोक्षनुं कारण छे के ए शुभाशुभ बंधनुं એટલે કે પુણ્ય પાપના બંધનું કારણ નથી, એ રીતે એ મોક્ષનું કારણ બને છે। અને એ જ્ઞાન વિશે આગળ એમ કહ્યું કે એ જ્ઞાન એ બધા જ પ્રકારના કર્મથી જુદા પ્રકારનું છે। સમસ્ત કર્મ જે છે તે પુદ્ગળ પરિણામરૂપ છે, જ્યારે જ્ઞાન છે તે ચૈતન્ય જાતનું છે, એટલે એ સમસ્ત કર્મથી જુદું ભિન્ન ચૈતન્ય જાતનું છે એવો એ પરમ પદાર્થ છે અને એ જ આત્મા છે એમ કહી અને અહીંયા દર્શાવવું એ છે કે આત્માનું જે પરિણમન સ્વરૂપ છે એ જુદા જુદા પ્રકારે છે અને એ જુદા જુદા શબ્દો દ્વારા જણાવવામાં આવે છે, પણ એ જ આત્માનું સ્વરૂપ છે અને એ જ મોક્ષનું કારણ છે। કેમ કે આત્માનું સ્વરૂપ મોક્ષ સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ મુક્ત સ્વરૂપ જ છે। જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એને પર્યાયમાં પ્રગટ થાય એ સહજ દશા છે। સોનાનો ગોળો લીધો હોય એને પહેલા તેલવાળો કરીએ અને પછી માટીવાળો કરીએ અને પછી એની પર કાગળ ચોટાડીએ અને ગમે તેટલું કરીએ એ બધું, પણ છતાંય એ બધું એનું સ્વરૂપ નથી, એ બધું એની અંદર પેસતું નથી। એ સોનાનો ગોળો તો સોનાનો ગોળો જ રહે છે, એ આવરણને આમ પાણીમાં નાખીને ધોઈ નાખીએ એટલે એ સ્વાભાવિક જે સોનાનો ગોળો જેવો દેખાય છે એવો દેખાય, ત્યારે આપણને એમ લાગે કે હા હવે બરાબર એનું મૂળ સ્વરૂપ હવે જણાયું। એટલે મૂળ સ્વરૂપમાં કોઈ પણ પદાર્થનું આવવું એ ખરેખર સહજ દશા છે, એ સુંદર દશા છે, એ આનંદની દશા છે। એટલે આત્મા પણ એવો મુક્ત સ્વભાવી છે અને મુક્ત સ્વરૂપે એ પરિણમે એ તો એનું સહજ સ્વરૂપ છે, અને એવા સહજ સ્વરૂપને એવું જે પરિણમવું જુદા જુદા પ્રકારે અહીંયા વર્ણનમાં લીધું છે, એ 7 જુદા જુદા શબ્દ દ્વારા આપણને એ સમજાવવામાં આવ્યું અને એમાં 8 અર્થ કરવામાં આવ્યા। અને પછી એમ કહ્યું કે એ ભલે શબ્દ તરીકે જુદું જુદું લાગતું હોય પણ એ આખો આત્માનો સ્વભાવ જ છે, બીજું કંઈ નથી, અને એ જ મુક્તિનું કારણ છે, મોક્ષનું કારણ છે। એટલે અહીંયા એમ સમજાવ્યું કે જ્ઞાન છે તે મોક્ષનું કારણ છે અને શુભાશુભ ભાવ છે એ બંધનું કારણ છે, એવા વિકલ્પો પણ બંધનું કારણ છે, અને એવા બંધના કારણ રૂપે જ્ઞાન ક્યારેય થતું નથી। કેમ કે જ્ઞાન છે તે ચૈતન્ય જાતનું છે, એટલે એ આત્મા છે, એ પરમ પદાર્થ છે, એ પહેલો બોલ કહ્યો। બીજા બોલમાં એમ કહ્યું કે એ એકી સાથે પરિણમન અને જ્ઞાન એ એકી સાથે પ્રવર્તે છે, એકી ભાવે એકત્વપૂર્વક પરિણમે છે, એટલે એવું એનું સ્વરૂપ છે. જ્ઞાન અને પરિણમન એવું સ્વરૂપ હોવાથી એને સમય કહ્યો. એ પછીથી એ નય પક્ષ અને એના વિકલ્પો એનાથી રહિત છે, એટલે એની સાથે એ મળેલું નથી, એટલે વિકલ્પોની મલિનતા પણ એમાં નથી, એટલે સકળ નય પક્ષોથી અમિલિત અમિશ્રિત માત્ર એ જ્ઞાન સ્વરૂપ છે. એવા જ્ઞાનની અંદર કોઈ નયના વિકલ્પોને સ્થાન છે જ નહીં, એના વિનાનું એ જ્ઞાન છે, એટલે એ શુદ્ધ છે. એ ત્રીજો શબ્દ કયો? ચોથો શબ્દ કયો? એ કેવળી છે. કેવળી છે એટલે કે કેવળ ચિહ્ન માત્ર, જ્ઞાન માત્ર વસ્તુ સ્વરૂપ હોવાથી કેવળી છે. માત્ર જ્ઞાન માત્ર વસ્તુ સ્વરૂપ હોવાથી એ કેવળી છે. પાંચમો શબ્દ આપણને એ કહ્યો કે એ એવું જ્ઞાન છે કે જે મનન સ્વભાવ છે, એટલે એ મુનિ છે. એ મનન માત્ર, જ્ઞાન માત્ર ભાવ, મનન એટલે એ જ્ઞાન છે. એવા ભાવે થઈ શકાય છે, એટલે એને મુનિ કહ્યું. મુનિઓ એવા જ્ઞાન ભાવે થાય છે, એટલે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં એકાગ્રતા કરે છે, તો એ મનન છે. એક પ્રક્રિયા મનન રૂપ છે, એટલે એ જ્ઞાનની પ્રક્રિયા છે જે મનન રૂપ છે, એટલે એને મનન માત્ર ભાવ સ્વરૂપ કહ્યું, અને મનન માત્ર ભાવ સ્વરૂપ છે એટલે એ મુનિ છે. એના પછી છઠ્ઠો શબ્દ અહીંયા કહ્યો કે પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી જ્ઞાની છે. અને સાતમો શબ્દ કયો? જેના બે અર્થ કર્યા કે સ્વના ભવન માત્ર સ્વરૂપ હોવાથી સ્વભાવ છે. સ્વનું ભવન માત્ર હોવાથી એ સ્વભાવ છે, અથવા સ્વત એટલે પોતાથી જ ચૈતન્યના ભવન માત્ર સ્વરૂપ હોવાથી સદભાવ છે. કારણ કે જે સ્વત હોય તે સત સ્વરૂપ જ હોય, એટલે એ સદભાવ છે. અને આ પ્રમાણે એ શબ્દના ભેદ છે, છતાં પણ એમાં કોઈ વસ્તુ ભેદ નથી. નામ જુદા છે પણ વસ્તુ એ એક જ છે. ત્રિકાળ એ ભગવાન આત્મા છે, અને એના એ પરિણામ અપેક્ષાથી જુદા જુદા સ્વરૂપ દર્શાવ્યા, અને એ જ મોક્ષનું કારણ છે. અને ભાવાર્થમાં પંડિતજીએ એ વાત પણ લીધી સાથે કે મોક્ષનું ઉપાદાન કારણ તો આત્મા જ છે. આપણે જાણીએ છીએ કે દ્રવ્ય હોય એ જ પરિણમે, અને એનું પરિણમન થતા જે નવી પર્યાય થાય છે એ રૂપે એ દ્રવ્ય જ પોતે જ પરિણમ્યું છે. નવી પર્યાય થાય છે ત્યારે પણ એમાં એ દ્રવ્ય જ વ્યાપી રહ્યું છે, એટલે જે પરિણામ થયું છે એમાં પરિણામી જ વ્યાપી રહ્યો છે. પરિણામી દ્રવ્ય અને પરિણામ એ કંઈ જુદા હોતા નથી, એટલે જે પરિણમન છે એ દ્રવ્યનું પરિણમન છે, એટલે એને એમ કહ્યું કે એ દ્રવ્ય જ છે. એટલે એ રીતે આ આત્માના પરિણમનને જુદા જુદા શબ્દ દ્વારા દર્શાવી અને એમ કહ્યું કે એ આત્મા જ છે, અને એ એવો આત્મા છે જે મુક્ત સ્વભાવી છે, મોક્ષ સ્વભાવી છે, એનું સ્વરૂપ જ એવું છે એટલે એ પોતે જ મોક્ષનું કારણ છે. એટલે મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે અને પરમાર્થે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન છે તે પરિણમનશીલ છે. એટલે જ્ઞાન અને પરિણમન એ કંઈ જુદા નથી, એનું પરિણમન એમ જ છે. એટલે એ જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાન કહો કે આત્મા કહો, આત્માને ઉપાદાન કારણ કહ્યું તો એ આત્મા એ જ જ્ઞાન સ્વરૂપે છે. એટલે જ્ઞાન છે એ મોક્ષનું કારણ છે એમ અહીંયા કહેવું યોગ્ય છે. આટલું પુનરાવર્તન કર્યા પછીથી આપણે હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એ પ્રવચનના અંશ પૈકી કેટલાક અંશો ગઈકાલે લીધા છે અને હવે બીજા વધારે અંશ લઈએ. ગુરુદેવે જે શરૂઆત કરી છે એમાં સમ્યક દર્શનથી શરૂઆત કરી અને વાત લીધી અને એનું કારણ જે દર્શાવ્યું, મુક્તિનું કારણ જે દર્શાવ્યું, વિતરાગતાનું કારણ જે દર્શાવ્યું, એને પોતે પોતાના સ્વરૂપમાં જઈ અને એ પ્રગટ કરે છે એવી વિધિ સહિત એવો માર્ગ આપણને પહેલા દર્શાવ્યો, એ વાત એમણે પહેલા કરી. અને હવે આગળ એ વાત કરે છે કે એ વિતરાગી ભાવ છે એ કોનો છે. એ વિતરાગી ભાવ છે તે આત્માનો જ છે અને આત્મા જેવા વિતરાગી ભાવે છે, એ વાતને આપણે હવે આગળ લઈએ. અહીંયા 84 પાના ઉપર પ્રવચન રત્નાકરમાં, પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 84 ઉપર છેલ્લો પેરેગ્રાફ આપણે ગઈકાલે લીધો હતો એ ફરીથી લઈએ કે જો આ અસ્તિ નાસ્તિ કર્યું, જ્ઞાન મોક્ષનું કારણ છે અને તે શુભાશુભ કર્મોના બંધનું કારણ નથી. મોક્ષનું કારણ છે પણ એને કારણે પુણ્ય અને પાપના બંધ પડતા નથી. શેને કારણે? જ્ઞાનને કારણે. જ્ઞાન બંધનું કારણ નથી અને તેથી તે રીતે એ મોક્ષનું કારણ છે. કેમ કે જે બંધનું કારણ ન હોય એ જ મુક્તિનું કારણ હોય. જે બંધનું કારણ હોય એ તો મુક્તિનું કારણ હોઈ શકે જ નહીં. એટલે જ્ઞાન છે તે બંધનું કારણ નથી એટલે એ મોક્ષનું કારણ છે. આ ભગવાન આત્મા જાણવા દેખવાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવવાળો છે. એના જ્ઞાન શ્રદ્ધાંતપણે પરિણમન થવું એ આત્માનું પરિણમન છે. જ્ઞાન સ્વભાવ છે અને એવા જ્ઞાનને શ્રદ્ધાંતપણે, શ્રદ્ધાંકોનું પોતાના સ્વરૂપનું, જેવો પોતે છે એવું જ શ્રદ્ધાંત, એ રૂપે એનું પરિણમન થવું એ સ્વાભાવિક પરિણમન છે અને એ સ્વાભાવિક પરિણમન છે એ જ મોક્ષનું કારણ છે અને એ બંધના કારણથી રહિત છે. એટલે એમાં બંધનું કારણ બિલકુલ નથી. એવા જ્ઞાનરૂપે પરિણમન થવામાં બંધનું કારણ નથી. જે જ્ઞાનરૂપે પરિણમી જાય છે એને જ સમ્યક દર્શન થાય છે એટલે એ જ ભવ્ય છે. ભવ્ય અને અભવ્યની જે ગુરુદેવે વ્યાખ્યા કરી એમાં એમ કહ્યું કે ભવ્ય કોણ છે? તો કે જે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે એ ભવ્ય છે. અભવ્ય છે એ ભલે દીક્ષા લે છે, ભલે એ અભ્યાસ કરે છે, એને 11 અંગનું જ્ઞાન પણ થાય, 9 પૂર્વનું જ્ઞાન પણ થાય, તે છતાંય એ જ્ઞાન સ્વભાવી પોતાનો આત્મા છે એવા જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી, માટે એ અભવ્ય છે અને માટે એને સમ્યક દર્શન થતું નથી. એટલે માત્ર એ શુભભાવ દ્વારા દેવલોકમાં જાય છે અને ઉત્કૃષ્ટ શુભભાવ કરી અને નવમી ગ્રહિક સુધી જાય છે, પરંતુ સમ્યક દર્શન વિના એને રખડવું થાય છે. સમ્યક દર્શન વિના એને રખડવું થાય છે એ અભવ્ય છે. એટલે જ્ઞાન ભાવે પરિણમન થવું એ બહુ મહત્વનું છે. જ્ઞાન ભાવે પોતે પરિણમી જાય. કેવા જ્ઞાન ભાવે? કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને પોતાના સ્વરૂપને જાણવા દેખવા રૂપે એ પરિણમી જાય એમ એ જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન ભાવે પરિણમે છે તો જ એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની સમ્યક શ્રદ્ધાની પર્યાય પ્રગટ થાય છે અને અનંતાનુબંધી કસાય જાય છે અને પછી ચારિત્રનો પુરુષાર્થ કરી અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને એમ એને મોક્ષની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે એટલે એ સિદ્ધ દશાને પ્રગટ કરે છે. તો મહત્વ શેનું છે કે એ જ્ઞાનનું મહત્વ છે, જ્ઞાનના ભાવે પોતે પરિણમી જાય એનું મહત્વ છે, એટલે એવા પરિણમનને મોક્ષનું કારણ કહ્યું છે, એવા પરિણમનને મોક્ષનું કારણ કહ્યું છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવના જ્ઞાન શ્રદ્ધાને રમણતા એ ચૈતન્યની જ્ઞાન સ્વભાવરૂપ પરિણતિ છે. ભગવાન આત્માની એ જ્ઞાન સ્વભાવરૂપ પરિણતિ છે અને એ જ મોક્ષનું કારણ છે. બાકી બીજા દયાદાન વ્રત તપના જે શુભ ભાવ છે એ કંઈ મોક્ષનું કારણ નથી. આ વાત આપણે ગઈકાલે લીધી. હવે અહીંયા એક બીજી વાત લીધી છે કે આ તો નિશ્ચય મોક્ષ માર્ગ કહ્યો પણ વ્યવહાર મોક્ષ માર્ગ પણ છે ને. પૂરો અભ્યાસ ન હોય, સાચી સમજ ન હોય અને અપેક્ષાને સમજ્યા વિના માત્ર કથનને સાંભળે અથવા તો એને વાંચે એટલે આવી મુશ્કેલી થાય. વ્યવહાર મોક્ષ માર્ગ પણ આવે છે ને એમ પ્રશ્ન કર્યો. એનો ખુલાસો ગુરુદેવે મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે વાત છે એના દ્વારા આપ્યો. ગુરુદેવે કહે છે કે એનો ખુલાસો મોક્ષ માર્ગ પ્રકાશમાં આ પ્રમાણે છે. મોક્ષ માર્ગ પ્રકાશકનો સ્વાધ્યાય આપણે કરી ચૂક્યા છીએ. પંડિત ટોડરમલજીએ અનેક પ્રકારે જૈન દર્શનમાં ઘૂસી ગયેલી મિથ્યા માન્યતાઓનું ખંડન કર્યું છે અને સાથે જ સાચી માન્યતા શું હોય એનું મંડન પણ કર્યું છે કે આ ખોટી માન્યતા છે અને દરેક સંપ્રદાયમાં રહેલી ખોટી માન્યતાઓને એમણે ત્યાં દર્શાવી છે અને એની સાથે સાચી માન્યતા શું હોય એનું મંડન પણ કર્યું છે. દુર્ભાગ્યવશ એમનું આયુષ્ય બહુ ઓછું રહ્યું અને એવી કુરાજનીતિને કારણે એ કુરાજનીતિના ભોગ બનીને એમનું આયુષ્ય તો પૂરું થયું, એ તો નિમિત્ત કારણ કહેવાય એટલું જ આયુષ્ય હશે. એમને હાથીના પગ નીચે કચરી નાખવામાં આવ્યા આવા મહાન પંડિતને. એમણે મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે ખુલાસો કર્યો છે એ આપણે લઈએ કે મોક્ષ માર્ગ તો બે નથી, મોક્ષ માર્ગ બે નથી પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. સાચો મોક્ષ માર્ગ કહો કે નિશ્ચય મોક્ષ માર્ગ કહો એ જ મોક્ષ માર્ગ છે. એટલે જ્યાં નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે એ જ સાચો મોક્ષ માર્ગ છે, તથા જ્યાં જે મોક્ષ માર્ગ તો નથી પણ મોક્ષ માર્ગનું નિમિત્ત છે અથવા તો સહચારી છે તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. જો નિમિત્ત કહ્યું છે અહીંયા, નિમિત્ત એટલે શું? નિમિત્ત કંઈ કરે નહીં, નિમિત્ત જુદી વસ્તુ હોય, નિમિત્ત જુદું દ્રવ્ય જ હોય અને એ કંઈ કરતું નથી, માત્ર એ વખતે હાજર છે તો એની ઉપર ઉપચાર કરવામાં આવે અને વ્યવહારથી એને કારણ તરીકે દર્શાવવામાં આવે. એટલે મોક્ષ માર્ગનું જે નિમિત્ત અથવા સહચારી છે, સાથે રહેલું જે છે એને ઉપચારથી મોક્ષ માર્ગ કહી અને એવો વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો છે. પણ એ એવો વ્યવહાર મોક્ષ માર્ગ છે નહીં. મોક્ષ માર્ગ તો નિશ્ચય મોક્ષ માર્ગ છે એ જ છે, પણ એ તો ઉપચાર કરી અને કહેવામાં આવ્યું છે એટલે ત્યાં એ અપેક્ષા સમજવી જોઈએ. મોક્ષ માર્ગ બે પ્રકારે છે જ નહીં, નિરૂપણ છે એ બે પ્રકારે છે. વળી ત્યાં કહ્યું છે કે સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. ઉપચાર જે કરવામાં આવ્યો એ વ્યવહાર છે અને સાચું શું છે? સાચું નિરૂપણ કયું? બેમાંથી બે નિરૂપણ થયા એમાં સાચું નિરૂપણ છે તે નિશ્ચય છે. માટે એ નિરૂપણની અપેક્ષાએ એ બે પ્રકારે મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો, પણ નિશ્ચયથી મોક્ષ માર્ગ એક જ છે, વ્યવહાર મોક્ષ માર્ગ છે એ તો માત્ર જાણવા માટે છે, એ કથન રૂપે છે, એ ઉપચાર છે. એટલે નિશ્ચય મોક્ષ માર્ગ એ જ સાચો મોક્ષ માર્ગ છે અને એ જ મોક્ષનું કારણ છે. આ વાત અહીંયા આવી એટલા માટે આવી કે ગુરુદેવે શરૂઆત સમ્યક દર્શનથી શરૂ કરી અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ સુધીની વાત કરી એટલે આવી. હવે એમાં એ વાત આવી કે પોતાના સ્વરૂપમાં જવાથી, પોતાના સ્વરૂપમાં જઈને એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરે છે અને એમાં જ એ જ પ્રકારે એવા જ પુરુષાર્થ દ્વારા આગળ વધી અને મોક્ષની પણ પ્રાપ્તિ કરે છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, મોક્ષની પણ પ્રાપ્તિ કરે છે. એમાં પુરુષાર્થ કોઈ બીજા પ્રકારનો નથી. પુરુષાર્થ તો એક જ પ્રકારનો રહ્યો છે. શરૂઆતથી છેલ્લે સુધી એક જ પુરુષાર્થ છે, પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવાનો, લીનતા કરવાનો અને સ્થિરતા કરવાનો. બધું એક જ જગ્યાએ કરવાનું છે. એ પહેલા એ અનુભવ કરવો છે, એ પણ પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે અને એ અનુભવ વારે વારે કરતા ત્યાં રોકાઈ રહેવું છે, એટલે લીનતા કરવી છે, એ પણ સ્વરૂપમાં જ લીનતા કરવી છે અને સ્થિરતા કરવી છે, એ પણ સ્વરૂપમાં જ સ્થિરતા કરવી છે. અને એમ કરતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, તેરમું ગુણ સ્થાન આવે છે, પછી પણ બીજો કોઈ નવો પુરુષાર્થ થતો નથી. પ્રભુ પોતે પોતાના સ્વરૂપમાં હંમેશને માટે, કાયમને માટે સ્થિર થઈ જાય છે અને એમ થતાં બાકી રહેલા ચાર અગાતી કર્મો છે એ પણ ક્ષય થાય છે અને પછી સિદ્ધ પદની પ્રાપ્તિ કરે છે. એટલે આખો પુરુષાર્થ તો એક જ પ્રકારે છે અને એ એક પ્રકાર જે પુરુષાર્થ છે એ આખું આત્માનું જે પરિણમન છે અને એ આત્માના પરિણમનને અહીંયા સાત જુદા જુદા શબ્દ દ્વારા દર્શાવવામાં આવ્યું. એ વસ્તુ તરીકે એ એક છે, શબ્દ તરીકે જુદું છે. આ વાતનો ખુલાસો કર્યો. હવે ગુરુદેવે આમાંથી પ્રયોજનભૂત વાત અને આધ્યાત્મિક અપેક્ષાએ હૃદયને સ્પર્શે એવી જે બધી વાત કરી છે એ પણ આપણે લઈએ. આગળ અહીંયા કહે છે કે આ પુણ્ય પાપ અને બીજા બધા જ પ્રકારે જે કંઈ કાર્ય કરવામાં આવે છે એ બધા કાં તો શુભ ભાવ અથવા અશુભ ભાવ રૂપે છે, એટલે કે અશુદ્ધ ભાવ છે. એમાં શુદ્ધ ભાવ તો છે જ નહીં. એ બધું આત્માનો સ્વભાવ નથી, આત્માનું સ્વાભાવિક પરિણમન નથી, આત્માના કોઈ ગુણને કારણે એ પરિણમન નથી. એટલે એ આત્માની જાતનું, આત્મા કેવી જાતનો છે? આત્મા ચેતન જાતનો છે. તો આત્માની ચૈતન્ય જાતનું એ નથી, એ આત્માની ચૈતન્ય જાતથી જુદું છે. અને એને શું કહી દેવામાં આવ્યું? એને તો પુદ્ગળ કહેવામાં આવ્યું, કેમ કે આત્માની જાતનું નથી. આત્માની જાત તો કેવી છે? એ તો પવિત્ર જાત છે, એ પરમ પદાર્થ ભગવાન આત્મા છે, એમ એ પહેલી વાત કરવામાં આવી. નિશ્ચયથી પરમાર્થ કહેતા પરમ પદાર્થ પરમાત્મ સ્વરૂપ પ્રભુ આત્મા છે, તે ચૈતન્ય જાતિ માત્ર છે અને એનું ચૈતન્ય રૂપ પરિણમન એ મોક્ષનું કારણ છે અને તે પરમાર્થ છે. આગળ વાત કરે છે કે વિદ્વત જનબોધકમાં ખૂબ લીધું છે કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય. આવી પણ વાત લેવામાં આવી છે કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય. પણ એ તો વ્યવહાર નયનું કથન છે. વ્યવહાર ખરેખર સાધક નથી. ત્યાં એ પૂર્વની પર્યાય છે એને સાધક કહી છે, મોક્ષનું કારણ કહ્યું છે, પણ એ તો બધું વ્યવહાર નયનું કથન છે. ખરેખર આપણે પણ જાણીએ છીએ કે પૂર્વની પર્યાય છે એ કંઈ ઉત્તર પર્યાય માટેનું કારણ નથી, ઉપાદાન કારણ નથી. કેમ કે દરેક પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. દરેક પર્યાયના ષટકારક, છએ છ કારકો, છએ છ કારણ એના પોતાના છે. એ પોતે ઉત્પન્ન થાય છે, એના છએ છ કારણ એના પોતાના છે, કોઈ બીજું એને ઉત્પન્ન કરતું નથી. એટલે એમ પણ નથી કે પૂર્વની પર્યાય છે એટલે કે પહેલાની પર્યાય છે એ હવે પછી થનારી એટલે ઉત્તર પર્યાયનું કારણ હોય એમ પણ નથી. છતાં વ્યવહારથી એમ કથનમાં કહેવામાં આવે છે કે પૂર્વ પર્યાય છે એ ઉત્તર પર્યાયનું કારણ છે એમ એવો વ્યવહાર એવો ઉપચાર કરવામાં આવે છે. ખરેખર એ નથી, કેમ કે પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે એટલે પૂર્વની પર્યાય છે એ એનું કારણ હોય નહીં. પણ બીજી રીતે એક વિચાર કરીએ, ક્રમબદ્ધનો વિચાર કરીએ, તો ક્રમબદ્ધમાં એમ જ છે કે જે પૂર્વની પર્યાય જે છે તે જ છે અને એના પછીની જે ઉત્તર પર્યાય જે છે તે જ છે, એના પછીની જે છે તે જ છે. એટલે જે પર્યાય કેવળ જ્ઞાનની છે, જ્યારે કેવળ જ્ઞાન થાય છે એની પહેલાની પર્યાય છે તે જ છે, એ એવી જ હોય, અન્ય પ્રકારે હોય નહીં, ગમે તેવી હોય નહીં. મારે એ કહેવું છે કે જ્યારે પર્યાય સ્વતંત્ર રીતે થાય છે અને જે પર્યાય કેવળ જ્ઞાનની થઈ એ વખતે એની પહેલાની જે પર્યાય જે છે એને પૂર્વ પર્યાય કહીએ, તો એ પૂર્વ પર્યાય પણ નિશ્ચિત હોય છે, એ એવી જ હોય છે, યોગ્ય જ હોય છે, કોઈ ગમે તે હોતી નથી. આપણે અહીંયા એમ કહીએ છીએ કે પર્યાય છે તેના સટકારક એના પોતાના સ્વતંત્ર રીતે થાય છે. એટલે ખરેખર જોવા જઈએ તો જે કેવળ જ્ઞાનની પર્યાય થઈ તેનું કારણ એની પૂર્વની પર્યાય નથી એમ આપણે નિશ્ચયથી માન્યું અને એમ આપણે સિદ્ધ કરીએ છીએ, એ આગમનું કથન છે. પણ સાથેને સાથે એક બીજી વાત પણ એ છે કે એ જે પર્યાય કેવળ જ્ઞાનની થઈ એની પહેલાની જે પર્યાય હતી તે પૂર્વ પર્યાય હતી, જેનો વ્યય થયો અને આ કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ, બંને એક સમયમાં થયું, તો જે પૂર્વ પર્યાય હતી એ પણ એ જ હોય છે, એ ગમે તે હોતી નથી, જે હોય છે તે જ હોય છે. ક્રમબદ્ધ પ્રમાણે જે પર્યાય એની પહેલા હોવી જોઈએ તે જ હોય છે, એમાં કોઈ ગમે તે પર્યાય હોતી નથી. એટલે એ અપેક્ષાથી ક્યારેક એમ પણ કહેવામાં આવે કે એ પૂર્વ પર્યાય છે એ ઉત્તર પર્યાયનું કારણ છે એવો વ્યવહાર કરવામાં આવે છે, અથવા તો એમ કહીએ કે એ પૂર્વ પર્યાય છે એ સાધક છે, એ સાધક છે એમ એને કહેવામાં આવ્યું હોય. પણ ત્યાં એને એની અપેક્ષા સમજવી જોઈએ, કઈ અપેક્ષાથી કઈ રીતે વાત કરવામાં આવી છે એમ બરાબર યથાર્થ સમજ લેવી જોઈએ. પણ એમને એમ માત્ર વાંચી લઈએ કે સાંભળી લઈએ અને એના ઊંડાણમાં ન જઈએ તો પછી ઘણા ગોટાળા થશે. અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે કે ત્યાં પૂર્વ પર્યાયને સાધક કઈ છે, મોક્ષનું કારણ કઈ છે, પણ એ તો બધું વ્યવહાર નયનું કથન છે. ખરેખર તો ત્રિકાળી શુદ્ધ જે દ્રવ્ય સ્વભાવ તે એકને આશ્રયે જ મોક્ષ થાય છે, એ એકને આશ્રયે જ મોક્ષ થાય છે અને એનો આશ્રય કરતા જે પર્યાય મોક્ષની થવાની છે તે જ થાય છે. છતાં પૂર્વવર્તી પર્યાયને મોક્ષનું કારણ કહેવું એ વ્યવહાર છે, નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયને મોક્ષનું કારણ કહેવું એ પણ વ્યવહાર છે. અહીંયા તો એટલે સુધી વાત કરી દીધી. શું વાત કરી? કે નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયને મોક્ષનું કારણ કહેવું એ પણ વ્યવહાર છે. કેમ? કેમ કે આત્મા મોક્ષ સ્વરૂપ જ છે, આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. મોક્ષનું, મોક્ષની પર્યાયનું વાસ્તવિક પરમાર્થ કારણ તો દ્રવ્ય સ્વભાવ છે, એ સ્વભાવ જ મુક્ત સ્વભાવ જ છે. એ મુક્ત સ્વભાવની અહીંયા વાત લીધી છે કે એ મુક્ત સ્વભાવ, એ આત્માનો જે સ્વભાવ છે એ જ મોક્ષનું વાસ્તવિક કારણ છે. એ મુક્ત સ્વભાવ છે, એવો મુક્ત સ્વભાવ હોત નહીં તો પર્યાયમાં એવું મુક્તપણું એટલે કે મોક્ષની પર્યાય પ્રગટ થાત જ નહીં. બહુ સરસ રીતે વાતને અહીંયા સમજાવી છે. જો બીજા શાસ્ત્રની વાતને પણ લીધી, એની સાથે આપણે ક્રમબદ્ધની વાતને પણ સમજ્યા, વ્યવહારને પણ સમજ્યા, વ્યવહારના કથનને પણ સમજ્યા અને મૂળ વાત જે આ ગાથામાં જે કરવી છે એ વાત ઉપર પણ આપણે આવ્યા. શું આવ્યા? કે મોક્ષનું, મોક્ષની પર્યાયનું વાસ્તવિક પરમાર્થ કારણ શું છે? તો એ દ્રવ્ય સ્વભાવ છે અને દ્રવ્ય સ્વભાવનું પરિણમન એ અહીંયા સાત જુદા જુદા શબ્દો દ્વારા દર્શાવવામાં આવ્યું છે, પણ એ વસ્તુતા એક જ છે, એ જુદું જુદું નથી. અને એ જ મોક્ષનું કારણ છે. દ્રવ્ય સ્વભાવ એ જ મોક્ષનું કારણ છે. પછી એને જુદા જુદા શબ્દો દ્વારા જણાવ્યું, કેમ કે પરિણમન બતાવવું છે ને, કે પરિણમન છે, કેમ કે પરિણમન છે એ જ આત્મા છે. આત્માનું પરિણમન આત્માથી જુદું નથી. ગઈકાલે પણ આપણે આ વાત લીધી છે, એટલે એ વાત ફરી યાદ રાખીએ કે આત્માનું પરિણમન આત્માથી જુદું નથી. એટલે જ્ઞાન રૂપે પરિણમવું એ કંઈ આત્માથી જુદું નથી. એટલે જે જ્ઞાન રૂપે પરિણમવું છે એને મોક્ષનું કારણ કહ્યું, એટલે એનો અર્થ એમ જ થાય છે કે આત્મા છે તે જ મોક્ષનું ઉપાદાન કારણ છે. બધું બરાબર એક સરખું વ્યવસ્થિત કેવું બેસી જાય છે. જાણે કે ગુરુદેવે રહસ્યો બધા ખોલી નાખ્યા હોય કેટલાય શાસ્ત્રોના, અને ખૂબ સ્પષ્ટતા કરી દીધી હોય, અને કેટલી શાંતિ આપણને લાગે કે ઓહો આવો માર્ગ છે ને, આ રીતે છે, ક્યાંય ગૂંચવાડો રહેતો નથી, કેટલી સરસ રીતે સ્પષ્ટતા કરી દીધી છે. છતાંય બીજા શાસ્ત્રની વાત લીધી હોય તો એને બરાબર અહીંયા ગુરુદેવ સમજાવે છે, અહીંયા બરાબર સમજાવ્યું છે. અહીંયા ફરી પાછો પ્રશ્ન કર્યો કે આપે જે વાત કરી કે મોક્ષનું, મોક્ષની પર્યાયનું વાસ્તવિક પરમાર્થ કારણ દ્રવ્ય સ્વભાવ છે એ વાત અમે સમજ્યા, પણ છતાંય એ ત્યાં જ લેવામાં આવ્યું વિદ્વત જનબોધક, તો એમાં એ શા માટે લીધું, તો એમ શા માટે કહ્યું, ત્યાં એમ શા માટે કહ્યું કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય એવું શા માટે કહ્યું? ગુરુદેવ એનું સમાધાન આપતા અહીંયા કહે છે, પાના નંબર 86 ઉપર શરૂઆતના પેરેગ્રાફની અંદર, કે સમાધાન એમ છે કે મોક્ષ થવા પહેલા પૂર્વવર્તી પર્યાય શું હતી તે બતાવવા સારું પૂર્વની મોક્ષ માર્ગની પર્યાયને ઉત્તર પર્યાય મોક્ષનું કારણ કહે છે. આપણે જે વાત કરી હવે એ વાત બરાબર સમજાશે. શું સમાધાન આપ્યું છે કે અહીંયા એ દર્શાવવું હતું કે પૂર્વવર્તી પર્યાય એટલે જે મોક્ષની પર્યાય થઈ, એ જે પર્યાય, એ પર્યાયની પહેલાની પર્યાય શું હતી એ જ્યારે દર્શાવવું છે તો એને એમ કહેવામાં આવ્યું કે એ પર્યાય એ સાધક છે, એ પર્યાય સાધક છે, પૂર્વની પર્યાયને સાધક કહી, અને એમ સાધક કહેતા એવો એની ઉપર ઉપચાર કરતા ખ્યાલ આવે છે કે એના પછીની જે પર્યાય છે તે મોક્ષની પર્યાય છે. જ્યારે મોક્ષની પર્યાય થઈ છે તો એની પહેલાની પર્યાય શું હતી એ જણાવવા માટે એને સાધક કહી દીધી છે, એટલે એવો ઉપચાર કર્યો છે. તો એ પૂર્વવર્તી પર્યાય શું હતી તે બતાવવા માટે પૂર્વની પર્યાયને જે ઉત્તર પર્યાય મોક્ષનું કારણ કહેવામાં આવ્યું. બાકી પૂર્વ પર્યાય જે વ્યયરૂપ અભાવરૂપ છે એ તો વ્યય થયો ને, એના પછી આ ઉત્તર પર્યાય તો થઈ ને, એટલે એ જે પૂર્વ પર્યાય જે વ્યયરૂપ અભાવરૂપ છે હવે તો રહી નહીં, એનાથી મોક્ષરૂપ ઉત્તર પર્યાયનો ઉત્પાદ કેવી રીતે થાય? થાય જ નહીં. એટલે સત્ય તો આ જ છે, પરમ સત્ય તો એ જ છે કે પૂર્વ પર્યાય જે વ્યયરૂપ અભાવરૂપ છે એનાથી મોક્ષરૂપ ઉત્તર પર્યાયનો ઉત્પાદરૂપ ભાવ કેવી રીતે થાય? ન જ થાય. એટલે પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું ખરેખર સાચું પરમાર્થ કારણ નથી, પણ પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા એને વ્યવહારથી કારણ કહેવામાં આવી છે. આટલી બધી સ્પષ્ટતા બીજા કોણ કરી શકે? ગુરુદેવ સિવાય કોણ કરે આવી સ્પષ્ટતા? આગળ અહીંયા કહે છે કે શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. બધા જ શાસ્ત્રો, ચારે અનુયોગના શાસ્ત્રો, એનું તાત્પર્ય વિતરાગતા જ છે. એમાં જો કોઈ પ્રયોજનભૂત વાત હોય તો એ વિતરાગતાની વાત છે, વિતરાગતા પ્રગટ કરવાની વાત છે, મોક્ષ માર્ગની વાત છે, સિદ્ધ દશાની વાત છે, જે સાધ્ય છે તે સાધ્ય છે, એ વિતરાગતા તે સાધ્ય છે, અને સૂત્ર તાત્પર્ય સાધક છે. મતલબ કે જે ગાથા સૂત્ર ચાલતું હોય તેના અર્થ ઉપરાંત તેમાંથી શાસ્ત્રના તાત્પર્યરૂપ વિતરાગતા કાઢવી જોઈએ. એટલે એવી વિતરાગતાની સમજ ના આવે અને માત્ર અભ્યાસ થાય તો એથી કંઈ દાડો વળે નહીં. એ વિતરાગતા કેમ થાય? તો કહે છે કે પરની નિમિત્ત રાગ અને પર્યાયની ઉપેક્ષા કરીને, પરની ઉપેક્ષા કરવી, જે નિમિત્ત છે એની ઉપેક્ષા કરવી. નિમિત્ત હંમેશા પર જ હોય, નિમિત્ત તો પર જ હોય, જુદું જ હોય. રાગ અને પર્યાયની ઉપેક્ષા કરવી. જો પર્યાયની ઉપેક્ષા શા માટે કરવી? કેમ કે લક્ષ્યને દ્રવ્ય તરફ લઈ જવું છે. દ્રવ્ય સ્વભાવ જેવો છે એવા સ્વભાવ તરફ એને લઈ જવું છે. તો જે બદલાતું નથી, જે ધ્રુવ રહેતું તત્વ છે, ત્યાં જ એકાગ્રતા કરી શકાશે. બદલાતા અંશ ઉપર એકાગ્રતા થાય નહીં. જે ક્ષણિક છે એની ઉપર તો એકાગ્રતા થતી નથી. એટલે પર્યાય, જે બદલાતો અંશ છે, એની ઉપેક્ષા જ કરવી પડે. ગમે તેવી પર્યાય હોય, નિર્મળ પર્યાય હોય, સમ્યક દર્શનની પર્યાય હોય, તો પણ એની ઉપેક્ષા કરીને, એટલે એનું લક્ષ્ય છોડીને જે ધ્રુવ છે એના તરફ ઢળવાનું છે. એટલા માટે પર્યાયની પણ ઉપેક્ષા, નિર્મળ પર્યાય છે એની પણ ઉપેક્ષા કરવાની. ઉપેક્ષા એટલે કે એનું લક્ષ્ય છોડીને, એનું મનન મંથન ચિંતવન છોડીને, શુદ્ધ નિર્મળ પર્યાયનું પણ મનન મંથન કે ચિંતવન જો ચાલતું હોય તો એને પણ છોડીને, એ યાદ આવી હોય, એ સ્મૃતિમાં હોય, તો એને પણ છોડીને ધ્રુવનું લક્ષ્ય કરવાનું છે. પૂર્વે જેને સમ્યક દર્શન થયું છે એને એ પર્યાયની સ્મૃતિ હોય તો એવી સ્મૃતિ દ્વારા ફરીથી એ પોતાના સ્વરૂપમાં નથી જતા, પરંતુ શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરીને, જે બદલાતું નથી એવું ધ્રુવનું લક્ષ્ય કરીને એ પોતે ફરીથી પોતાના સ્વરૂપમાં જાય છે અને ફરી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. એટલે પરની નિમિત્ત રાગ અને પર્યાયની ઉપેક્ષા કરીને સ્વની ત્રિકાળ ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મદ્રવ્યની અપેક્ષા કરે, એનું શરણ કરે, ત્યારે વિતરાગતા ઉત્પન્ન થાય છે. નિમિત્ત રાગ કે પર્યાયના લક્ષ્યે વિતરાગતા થતી નથી, કોઈ શુભ ભાવ દ્વારા વિતરાગતા થતી નથી. તેથી સ્વની અપેક્ષા છે, સ્વનું શરણ છે, સ્વનો આશ્રય છે, એના લક્ષ્ય એવી નિર્મળ પર્યાય થાય છે, એ વિતરાગી પર્યાય છે. તેથી સ્વની અપેક્ષા અને પરની ઉપેક્ષા જેમાં થાય તે શાસ્ત્ર તાત્પર્ય છે. એવી વાત જ્યાં આવતી હોય કે જેમાં સ્વની અપેક્ષા હોય, સ્વનું મહાત્મ દર્શાવ્યું હોય અને પરની ઉપેક્ષા થતી હોય, પરને ગૌણ કરીને સ્વની મુખ્યતાથી જે કથન કરવામાં આવ્યા છે અને સ્વનું તાત્પર્ય જેમાં સમજાવવામાં આવ્યું છે, એ બધા શાસ્ત્રો આત્મામાં જવા માટે ખૂબ ઉપયોગી થાય છે. એમાંથી ખૂબ તાત્પર્યપૂર્ણ વાત મળે છે. હવે આવી સમજ ન હોય તો શું થાય? વૃત્તિ બહારમાં જ રહે ને, બીજું શું થાય? આખો દિવસ એ બહારના કામોમાં રોકાઈ રહે છે, પરમાને પરમાં રોકાઈ રહે છે. હવે આગળ 87માં પાના ઉપર અહીંયા કહે છે કે આત્મા એક સમયમાં એકી ભાવે પ્રવર્તમાન છે, એકી ભાવે પરિણમે છે, એટલે એકત્વપણે જ્ઞાનપણે પરિણમે છે. જ્ઞાન અને પરિણમન એ બંને એક ભાવે છે, એકત્વપણે છે, એમ કહ્યું ને ટીકામાં. એ વાતનો અહીંયા વિસ્તાર કરીને ગુરુદેવ સમજાવે છે કે આત્મા એક સમયમાં, યુગપદ એટલે એક જ વખતે, એકી સાથે, એક સમયમાં એકી ભાવે પ્રવર્તમાન છે, એકી ભાવે પરિણમે છે, એટલે કે એકત્વપણે એમાં જ્ઞાનપણે પરિણમે છે. અર્થાંત પુણ્ય પાપના વિકલ્પપણે નહીં, પણ શુદ્ધ ચૈતન્યની વિતરાગ પરિણતિ એ પરિણમે તે આત્મા છે અને એ સમય છે. આવી વાત હવે બહારની વાતોમાં એને હોશ આવે તો ક્યાંથી સમજાશે? એ ધર્મના નામે ઉત્સવો ઉજવે છે અને એમાં એનું શું કલ્યાણ થશે? જ્ઞાનને સમય કહે છે. સમય એટલે અહીંયા અર્થ કર્યો છે સમય, સમ્યક પ્રકારે જ્ઞાનનું પરિણમન કરે આનંદનું પરિણમન કરે અને એકી સાથે એકરૂપે પ્રવર્તમાન અનંત ગુણોનું પરિણમન કરે તે સમય, એ સમય નામ આત્મા છે. સમય એટલે આત્મા. એ આત્માના આશ્રયે પુણ્ય પાપના વિકલ્પથી રહિત જે નિર્મળ વિતરાગી પરિણતિ ઉત્પન્ન થાય તે જ્ઞાન મોક્ષનું કારણ છે. આવા સમયે, આવા સમયને મોક્ષનું કારણ કહ્યું છે. અને સમયની વ્યાખ્યા અહીંયા આ રીતે કરી કે જે એકી સાથે જે અનંત ગુણોનું પરિણમન કરે છે તે સમય છે. સમ્યક પ્રકારે જ્ઞાનનું પરિણમન છે, આનંદનું પરિણમન છે, એમ એકી સાથે અનંત ગુણોનું પરિણમન છે તે સમય છે. એ આત્મા છે, એ જ સમય છે અને એ જ મોક્ષનું કારણ છે. અહીંયા એક બીજી પણ વાત લીધી છે, થોડી સૂક્ષ્મ વાત છે. સમય એટલે સમ અય, જ્ઞાનનું સમ એકી સાથે અય એટલે જાણવું, અય એટલે જાણવું, એકી સાથે જાણવું અને પરિણમવું. એકી સાથે જાણવું અને પરિણમવું, જ્ઞાન જાણે છે અને પરિણમે છે. તે સ્વરૂપ હોવાથી જ્ઞાન સમય છે, એટલા માટે એ જ્ઞાન સમય છે. સમય એટલે અહીંયા સમ વત્તા અય અને જ્ઞાનનું સમ, સમ એટલે એકી સાથે, અય એટલે જાણવું, જાણવું અને પરિણમવું, તે સ્વરૂપ જ્ઞાનનું છે. જ્ઞાનનું જાણવું અને પરિણમવું એવું સ્વરૂપ છે. એક સાથે એ જાણવાની ક્રિયા પણ થાય છે અને પરિણમવાની ક્રિયા પણ થાય છે. જ્ઞાનમાં બંને એક સાથે થાય છે, એકત્વ રૂપે થાય છે, એટલે એને સમય કહ્યું. એટલે અને એ જ જ્ઞાન છે, જ્ઞાન છે તે સમય. આ મોક્ષ માર્ગની દશા એટલે પર્યાયની વાત છે. અહીં સમય એટલે દ્રવ્ય નહીં, અહીંયા થોડીક સૂક્ષ્મતાથી વાત લીધી છે કે અહીં સમય એટલે દ્રવ્ય નહીં, પર્યાય સમજવી. પર્યાય સમજવી એટલે કે અહીંયા પરિણમન દર્શાવવું છે. એ પરિણમનની વાત અહીંયા કરી રહ્યા છીએ આપણે. ત્રિકાળી દ્રવ્યની અહીંયા વાત નથી લેવી. અહીંયા આખી જે વાત લે લીધી છે એ પરિણમનની વાત લીધી છે. આત્માના પરિણમનને માટે જે જુદા જુદા સાત શબ્દ વાપરી અને દર્શાવવામાં આવ્યું અને એના અર્થ સમજાવવામાં આવ્યા એ જ મોક્ષનું કારણ છે. તો એટલે અહીંયા એ પરિણમનની વાત છે. એટલે અહીંયા કહે છે કે અહીં સમય એટલે દ્રવ્ય નહીં, પર્યાય સમજવી. શુદ્ધ ચૈતન્ય વસ્તુ ત્રિકાળ છે તે સમય છે અને તેના આશ્રયે જ્ઞાનનું જ્ઞાનપણે જે નિર્મળ પરિણમન છે તે પણ સમય છે. એ સમયની અહીંયા વાત લીધી. ફરીથી શું કહ્યું કે શુદ્ધ ચૈતન્ય વસ્તુ ત્રિકાળ છે તે સમય છે અને તેના આશ્રયે જ્ઞાનનું જ્ઞાનપણે જે નિર્મળ પરિણમન છે તે પણ સમય છે અને તે મોક્ષનું કારણ છે. અહીંયા આપણે પરિણમનની વાત કરી રહ્યા છીએ. એ સાતે પ્રકારમાં પરિણમન છે એને અહીંયા મોક્ષનું કારણ કહ્યું છે. પણ આપણે એ વાતને પણ સમજ્યા છીએ સાથે ને સાથે કે જે પરિણમન છે એનાથી વસ્તુ જુદી નથી. એ પરિણમન અને વસ્તુ જે પરિણામી એ કંઈ જુદા નથી. પણ અહીંયા આપણે જે વાત લેવી છે એ આ પરિણમનની વાત લેવી છે. એટલે એ સ્પષ્ટતા અહીંયા કરી છે કે જે મોક્ષનું કારણ છે, જે પરિણમન મોક્ષનું કારણ છે અને તેમાં બંધનું કારણ જે શુભાશુભ કર્મ એ છે નહીં. એની અંદર બંધનું કારણ શુભાશુભ કર્મ છે એ છે નહીં. અને આ પરમાર્થ છે. આત્મા પોતે પરમ પદાર્થ પરમાત્મા છે અને એનું જ્ઞાનરૂપ પરિણમન જે મોક્ષના ઉપાયભૂત છે એટલે કે મોક્ષનું કારણ છે તે પણ પરમ પદાર્થ છે. એ પરિણમનને પરમ પદાર્થ કયો, એને સમય કયો અને એ મોક્ષનું કારણ છે. શુભાશુભ ભાવ એ કોઈ પરમ પદાર્થ નથી, એ પરમ પદાર્થ. હવે આ આત્માની વાત થઈ, જ્ઞાનની વાત થઈ અહીંયા અને સમયની વાત થઈ. હવે શુદ્ધની વાત અહીંયા કરે છે ગુરુદેવ. શુદ્ધ વિશે સમજાવે છે અહીંયા કે સકળ નય પક્ષોથી અમિલિત અમિશ્રિત એવા એક જ્ઞાન સ્વરૂપ હોવાથી શુદ્ધ છે. કઈ રીતે શુદ્ધ છે? સકળ નય પક્ષથી રહી તેવી શુદ્ધની વ્યાખ્યા છે. સકળ નય પક્ષથી, નયની સાથે શું છે? વિકલ્પ રહ્યો છે, એટલે એવા વિકલ્પથી રહી. શુદ્ધ શબ્દના ઘણા અર્થ થાય છે. જે સ્થાને જે યોગ્ય હોય તે સમજવો, બીજી જગ્યાએ બીજી ગાથામાં જુદો અર્થ થાય છે, આપણે એનો અત્યારે વિસ્તાર નથી લેતા. એક રૂપને શુદ્ધ કહેવાય અને શુદ્ધને એક રૂપ કહેવાય. અહીં સકળ નય પક્ષોથી અમિલિત મળેલો નથી તેવો, એટલે કે હું અબદ્ધ છું, મુક્ત છું, એક છું ઇત્યાદિ નય પક્ષના વિકલ્પ, નય પક્ષના વિકલ્પ જે કર્તા કર્મ અધિકારમાં છેલ્લી ગાથામાં આપણે સમજ્યા, એ બધા વિકલ્પથી રહિત, એ વિકલ્પો ને પણ સ્થાન નથી, એ વિકલ્પોથી રહિત એકમાત્ર જ્ઞાન છે એ શુદ્ધ છે, જેમાં વિકલ્પો રહ્યા નથી, એટલે એ વિકલ્પોની મલિનતા પણ નથી, માટે એ શુદ્ધ છે. એટલે એમાં શુભાશુભ ભાવનું વેદન નથી અને એકલી ચૈતન્ય જાતિનું નિર્મળ પરિણમન છે તેને અહીં શુદ્ધ કહ્યું છે. 73મી ગાથામાં જે શુદ્ધ કહ્યું ત્યાં એક સમયની ષટકારકની પરિણતિથી રહિત તે શુદ્ધ એમ વાત હતી, ત્યાં જુદી વાત હતી, અહીંયા જુદી વાત છે. 38મી ગાથામાં શુદ્ધ કહ્યું ત્યાં નવ તત્વના વ્યવહારાદિક ભાવથી જુદો અખંડ એક જ્ઞાયક ભાવ પણ શુદ્ધ એમ કહ્યું. એટલે આપણે એની અત્યારે વાત નથી કરતા, કેમ કે 73મી ગાથા આખી આપણે લેવી પડે અને 38મી પણ લઈએ ત્યારે એ વાત આવે, પણ અહીંયા જે શુદ્ધ કહ્યું છે એને આપણે અહીંયા સમજીએ છીએ, અહીંયા જે શુદ્ધ કહ્યું એને સમજીએ છીએ. તો શુદ્ધ શું છે? એ એકલી ચૈતન્ય જાતનું નિર્મળ પરિણમન છે અને જેની અંદર કોઈ વિકલ્પ નથી, એવું એ શુદ્ધ, એ આત્માનું પરિણમન છે અને એ મુક્તિનું કારણ છે, મોક્ષનું કારણ છે. હવે ચોથો બોલ છે એ કેવળીનો બોલ છે. કેવળ ચિન્હ માત્ર વસ્તુ સ્વરૂપ હોવાથી કેવળી છે. જો આ રાગ વિનાની કેવળ વિતરાગ નિર્મળ પરિણતિ તે કેવળી એમ વાત છે. શું? રાગ વિનાની કેવળ વિતરાગ નિર્મળ પરિણતિ તે કેવળી એમ વાત છે. ચારિત્ર પાવડમાં, અષ્ટપાવડમાં, ચારિત્ર પાવડની અંદર ગાથા ચોથા ચોથીમાં અક્ષય અમેય પર્યાયની વાત છે. પોતે ભગવાન આત્મા અક્ષય અને અમેય એટલે અપરિમિત, બેહદ, સ્વભાવયુક્ત, ગંભીર છે એવી વાત ત્યાં આવે છે. ભગવાન આત્માનો એક એક ગુણનો બેહદ, મર્યાદા વિનાનો, અમય મર્યાદા વિનાનો અગાધ સ્વભાવ છે. આવો જે અનંત ગુણ મંડિત આત્મસ્વભાવ છે તેનું એકત્વરૂપ પરિણમન તે કેવળી છે. આવો સ્વભાવ, અનંત ગુણ મંડિત, એમાં અનંત ગુણ રહ્યા છે અને એ પણ કેવો બેહદ સ્વભાવ છે, એને કોઈ સીમા નથી, અપરિમિત એવો એ સ્વભાવ, અમે મર્યાદા વિનાનો અગાધ સ્વભાવ, એ અનંત ગુણથી મંડિત છે અને એવો અનંત ગુણ મંડિત આત્મસ્વભાવ છે તેનું એકત્વરૂપ પરિણમન. અનંત ગુણ છે છતાં એ એક રૂપે રહ્યા છે, એમાં કોઈ જુદા જુદાપણું નથી, એમાં કોઈ ખંડ ખંડ નથી, એક એક ગુણને જુદો પાડી શકાય એમ નથી, પરિણમન આખું એક રૂપે છે, એવું એકત્વરૂપ પરિણમન તે કેવળી છે. કેવળી એટલે રાગ વિનાનો એકલો કેવળ ભાવ, એકલો કેવળ ભાવ. એમાં ભેદ પાડીએ તો પણ રાગ થાય છે, એમાં ભેદ પણ નહીં. એ અનંત ગુણનું જે પરિણમન એની અંદર કોઈ ભેદ પણ નહીં, ભેદ પાડીએ તો પછી રાગ થશે, એટલે એવો રાગ વિનાનો એકલો કેવળ ભાવ. આ કેવળી ભગવાનની વાત નથી અહીંયા, પણ મોક્ષ માર્ગની વાત ચાલે છે અહીંયા, એ વાત કરી રહ્યા છે. કેવળી ભગવાન એમની વાત અહીંયા નથી, અહીંયા કેવળીની જે વાત ચાલી રહી છે એ અહીંયા પરિણમનની અપેક્ષાથી વાત ચાલી રહી છે. એટલે ગુરુદેવ પાછું સ્પષ્ટ કરે છે કે આ કેવળી ભગવાનની વાત નથી પણ મોક્ષ માર્ગની વાત છે. આત્માનું જે સ્વરૂપ છે એ અનંત ગુણનો પિંડ આપણે કહીએ છીએ, પણ એ અનંત ગુણનું એક રૂપ પરિણમન, એ બેહદ સ્વભાવ છે, એનું એક રૂપ અખંડ પરિણમન જે છે તે કેવળ છે, એટલે એમાં કોઈ કોઈ રાગ નથી, રાગનો અંશ નથી. એટલે કેવો રાગનો અંશ? કે એના એને ભેદ કરીને જાણવું એવો રાગનો અંશ પણ નથી. એ એક રૂપ છે તો એક રૂપ છે, એવો એ કેવળ ભાવ, એ કેવળી, એ કેવળી. અહીંયા પરિણમનની અપેક્ષાથી વાત ચાલી રહી છે. એટલે શુભાશુભ ભાવથી રહીત એકલો કેવળ શુદ્ધ પરિણમનનો ભાવ હોવાથી કેવળી છે એમ કહ્યું છે. તેને શુભાશુભ રાગનો જરાય સંગ નથી, સંબંધ નથી, માત્ર એ કેવળ શુદ્ધ માર્ગ તે કેવળી છે એમ અહીંયા વાત કરવામાં આવી. હવે પાંચમા બોલમાં વાત કરી છે કે ફક્ત મનન માત્ર, જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ હોવાથી મુનિ છે. પાંચમો બોલ, જ્ઞાનનું સ્વભાવમાં એકાગ્રપણું એ મનન છે. જ્ઞાનનું સ્વભાવમાં એકાગ્રપણું, એકાગ્રતા કરનાર કોણ છે? જ્ઞાનની પર્યાય એકાગ્રતા કરે છે. એ પર્યાય જેમાં એકાગ્રતા થાય છે એ જ્ઞાનની પર્યાય છે. જ્ઞાન સ્વભાવ છે એનો, જ્ઞાનનું પરિણમન છે. અહીંયા જ્ઞાન ગુણની વાત નથી, અહીંયા જ્ઞાન ગુણ જે છે એની વાત નથી. ત્રિકાળ જ્ઞાન ગુણ છે એ તો છે, પણ અહીંયા જ્ઞાન સ્વભાવ જે પરિણમન છે, અને એ પરિણમન છે તો એ પર્યાય થાય છે, એ જ્ઞાનની પર્યાય છે જેમાં એકાગ્રતા થાય છે એની અહીંયા વાત લીધી છે. કે જ્ઞાનનું સ્વભાવમાં, સ્વભાવ તો કેવો છે? અનંત ગુણોનો પિંડ જેવો સ્વભાવ છે તેવો જ્ઞાન સ્વભાવ છે, શાંત સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે, વીર્ય સ્વભાવ છે, એવો એ જે સ્વભાવ, એવા સ્વભાવમાં એકાગ્રતા, જ્ઞાનનું સ્વભાવમાં એકાગ્રપણું એનું નામ મનન, એને મનન કહ્યું છે. આ વિકલ્પરૂપ ચિંતનની વાત નથી. જો ચિંતન કરીએ ત્યારે કોઈકને યાદ કરીએ એટલે ચિંતવન કરીએ અને પછી એમાં આગળ વધીએ છીએ એટલે એને ચિંતન કહ્યું છે, એમાં વિકલ્પ હોય છે. આ તો વિકલ્પરૂપ જે દશા છે એનાથી જુદી દશાની વાત કરવી છે. અહીંયા તો વિકલ્પ વિનાની વાત અહીંયા તો દર્શાવી છે. વિકલ્પ વિનાનું જે એકાગ્રપણું છે એ બતાવવું છે. આ અહીંયા વિકલ્પરૂપ ચિંતનની વાત નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા એટલે એવા પરિણામની મગ્નતા છે એને મનન માત્ર કહ્યું છે, અને એ મનન માત્ર ભાવરૂપ મુનિ કહે છે. તેને અહીં મોક્ષ માર્ગ અથવા મોક્ષનું કારણ કહે છે. મનન માત્ર ભાવ એ મુનિ, મુનિ એટલે પેલા મુનિની વાત નથી, દીક્ષા લીધી છે એની વાત નથી, મનન માત્ર ભાવ એ મુનિ, તેને અહીં મોક્ષ માર્ગનું કારણ કહેવામાં આવ્યું છે. શેને? એકાગ્રતાને. શેમાં એકાગ્રતા છે? સ્વભાવમાં એકાગ્રતા છે. સ્વભાવમાં જ્ઞાનની પર્યાય થાય છે એમાં એ જ્યારે પોતે પોતાના સ્વભાવમાં એકાગ્ર થાય છે એ જ્ઞાનની પર્યાય, એટલે કે જ્ઞાનનું સ્વભાવમાં એકાગ્રપણું એનું નામ મનન, જેમાં કોઈ વિકલ્પ નથી, કોઈ ચિંતવન નથી, કોઈ બીજી વાત નથી. ચૈતન્ય સ્વરૂપમાં જે એકાગ્રતા થઈને જે પરિણામ થયા મગ્નતાના, એ મનન માત્ર મુનિ છે, એ મનન માત્ર ભાવરૂપ મુનિ કહ્યો, અને એ મોક્ષનું કારણ છે. આ મુનિ પણ, અને આવું મુનિ પણ મુનિઓને હોય છે, સાતમા ગુણસ્થાનમાં આ દશા હોય છે. આ મુનિ છે તે મોક્ષનું કારણ છે, એટલે બીજા કોઈ વિકલ્પની અહીંયા વાત નથી. એકાગ્રતા રૂપ જે મોક્ષ માર્ગ છે તેને મુનિ કહ્યું છે. ફક્ત મનન માત્ર કહ્યું એટલે કે ત્રિકાળી જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા માત્ર હોવાથી મુનિ છે એમ અહીંયા વાત કરી છે. હવે બે બોલ બાકી રહે છે. આ ગાથામાં આપણે થોડો વધારે વિસ્તાર એટલા માટે કરી રહ્યા છીએ કે એક પછી એક વાત જે મહત્વની આવી રહી છે એ સમયસારના સમગ્ર અભ્યાસ દરમિયાન, એના સ્વાધ્યાય દરમિયાન ખૂબ મહત્વની છે, એટલે આપણે એનો વિસ્તાર કરીએ છીએ. થોડો સમય વધારે જશે, પણ જે આપણે સમજીએ છીએ એ બરાબર હોવું જોઈએ, અને પછી એ જ આત્મસાત કરવાનું છે. તો આપણે છઠ્ઠો અને સાતમો બોલ આવતી બોલ વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવ જયતે પ્રણ